તારીખ 7/3/1989 પૂજ્ય ગુરુદેવશ્રીના વચનામૃત બોલ નંબર 132, 133, 134 અને 135 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 104
તત્વના આદરમાં સિદ્ધિ છે અને તત્વના અનાદરમાં નિગોળી છે. તત્વ એટલે નિર આત્મ તત્વ, પોતાનું પરમ તત્વ, પરમાત્મ તત્વ એ સર્વોત્કૃષ્ટ આદર કરવા લાગે. સ્વતત્વના આદરમાં સિદ્ધ ગતિ મળે છે. સ્વતત્વનો સ્વતત્વનો આદર ન કરે, સ્વતત્વને છોડીને પરતત્વનો આદર કરે અથવા સીધો સ્વતત્વનો અનાદર કરે, બંને અનાદર છે, તો તેના ફળમાં જીવને નિગોધ ગતિ મળે છે. હા, આરાધના અને વિરાધનાનું ફળ નિશ્ચિત છે. વચ્ચેનો કાળ બહુ થોડો છે, ત્રસનો કાળ, ત્રસ પર્યાયનો કાળ બહુ અનંતકાળના માપમાં બહુ ઓછો છે, ઘણો ઓછો છે. એટલે સંઘની પંચેન્દ્રિયપણામાં સ્વતત્વનો આદર કરે તો સર્વકાળને માટે સિદ્ધગતિને પામે, અનાદર કરે તો ફરી અનંતકાળ માટે પાછો નિગોધ ગતિમાં ચાલ્યો. સિદ્ધગતિમાં જતા વચ્ચે એકાદ બે ભાવ થાય તેની ગણતરી નથી. એટલે કોઈ તર્ક કે સ્વતત્વનો આદર કરીએ પણ હજી કેટલાક ભાવ બાકી હોય, બે ચાર પાંચ ભાવ પછી સિદ્ધ પદ મળે ને, તો એ કોઈ ગણતરી કરવા જેવો વિષય નથી. ત્યાં અનંતકાળ અને ત્યાં અસંખ્યાત કાળ. આદર કરનાર સાધકને અસંખ્ય કાળ જ છે, અસંખ્ય સમય જ છે, એને અસંખ્ય સમયથી વધારે સાધક દર્શન નથી. એ અસંખ્ય સમયમાં બે ચાર ભાવ થઈ જાય છે તો એ કોઈ મુખ્ય કરવાનો, ગણતરીમાં મુખ્ય કરવાનો એ વિષય નથી. ઘણો અલ્પ હોવાને લીધે અને નિગોધમાં જતા વચ્ચે અમુક ભાવ થાય, ભલે ઘણને ઘણા ભાવ થાય તો પણ બહુ મર્યાદિત કાળ છે 2000 સાગરનો, અને એ તો વધુમાં વધુ કાળ છે. ઓછા કાળમાં તો કોઈ ગમે ત્યારે પણ નિગોધને પ્રાપ્ત કરે છે, તો એ પણ અમુક ભાવ થાય તેની ગણતરી કરવા લાયક નથી. તત્વના અનાદરનું ફળ, આદર ન કરે તો અનાદર થઈ જાય અને આ ફળ મળી જાય એમ છે. એમ કહે કે અમે ક્યાં સીધો અનાદર કરીએ છીએ? ભાઈ, તું અન્ય તત્વને અધિકાર આપીને, અન્ય તત્વને મુખ્યતા આપીને, અન્ય તત્વમાં તારા પરિણામ રોકાય છે અને પરમ તત્વ હાજરા હજુર હોવા છતાં એનું દુર્લક્ષ સેવાય છે. પ્રમાદે કરીને પણ એમ થાય છે તો બહુ ગંભીર વિષય સમજીને એનો વિચારણા કરવા જેવી છે. જો તત્વનો આદર ન કર્યો તો અનાદર થયો એ, અને અનાદર થયો એમ ફળ નિગો રહેવા વિના રહેશે. એ સ્થિતિને રોકી નહીં શકાય. અન્ય તત્વમાં પુણ્ય તત્વ, પાપ તત્વ, અજીવ તત્વ બધા આવી જાય છે. જીવ સંયોગોમાં રોકાય છે તે અજીવ તત્વ છે, પુણ્ય ભાવમાં રોકાય છે અથવા પાપ ભાવમાં રોકાય છે તે પણ અન્ય તત્વ છે. પોતાના સ્વરૂપને છોડીને બધું જ અન્ય છે, એ પોતે જ સ્વતત્વ છે, બાકી બધું અન્ય તત્વ છે. પાછળ આ પરિસ્થિતિ ઉભી ન થાય એની સાવધાની અત્યારથી કરી શકવાની પરિસ્થિતિ છે. સંઘની પંચેન્દ્રિયમાં એ સાવધાની કરી શકવાની પરિસ્થિતિ છે. મન રહીત પણ આ સ્થિતિમાં તો પછી રોકવાની પરિસ્થિતિ નથી. અહીંયા વિવેક કરવા માટે મન વિચાર, મન એટલે વિચાર કરી શકે એટલો વિવેક કરી શકે એવી પરિસ્થિતિ ઉઘાડવી છે. ત્યાં પણ વિવેક ન કરે અને અનુકૂળતામાં હરખાઈ જાય, પ્રતિકૂળતામાં ખેડાઈ જાય, અથવા પ્રમાદે કરીને પણ બીજે રોકાય, પરમ તત્વને છોડીને ક્યાંય પણ અધિકાર આપે અને પરમ તત્વ કામ કરે, અહીંયા જો આ પરિસ્થિતિ છે તો મન ગુમાયેલા પછી તો ક્યાં એને કરી શકે, કોઈ સ્થિતિ જ નથી. એ તો આના ફળમાં તો મન ગુમાયું. વિચાર વિવેક કરવાની શક્તિ હતી ત્યારે પણ વિવેક ન કર્યો તો વિવેક કરવાનું સાધન ગયું, પરિસ્થિતિ ખોઈ, પછી તો ઉત્તર ઉત્તર અધિગતિ થઈ જાય. માટે એના એક વચનમાં તે જ્ઞાન નો પ્રકાશ થાય એવું શબ્દ રચના ઉભી થાય છે. સર્વજ્ઞ અનુસારી વાણી કઈ છે? જ્ઞાની વાણી, આચાર્યોની વાણી, એમની વાણી, એ બધી સર્વજ્ઞ અનુસારી જીનવાણી કઈ છે? જીનવાણી જ કઈ છે. રોડમાં જતા વચ્ચે અમુક ભાવ ઉદભવ થાય તેની ગણતરી નથી, એટલે એ કઈ ગણીશ નહીં. સામે એ વાત સ્પષ્ટ રાખીએ કે જો કઈ ફેર પડ્યો લાંબા કાળ માટે ચૂકી ગયો, ગાડી ઉપડી ગયા પછી કઈ આમાં આવતો એમ કહીને વિષયની ગંભીરતા સમજાવે છે. એવો સ્વરૂપનો આદર કરીશ, હૃદયથી તને સારા નિર્દોષ પરમાત્માનો આદર આવશે તો સિદ્ધ ગતિ અલ્પકાળમાં થઈ શકે. એ અનાદર ન થયો તો જરૂર અનાદર થયો, નિવૃત ગતિ થશે, અનંતકાળ સુધી નિવૃતમાંથી નીકળી નહીં શકાય. અને એ નિવૃતનું પ્રચુર દુઃખ સર્વને જાણે અને એ નિવૃતનો જીવે દે, વચનનો વિષય નથી. જેમ સિદ્ધ પરમાત્માના વચનાથી જ આનંદનો વિષય વચનમાં આવતો આવી શકતો નથી, એમ નિરોધાદિના દુઃખ, નરક નિરોધના દુઃખ વચનમાં વાણીમાં આવી શકતા નથી, એવી ભયંકર પરિસ્થિતિ. હા, એટલે તો નિરોધનું પેટ બહુ મોટું છે, નિરોધની સંખ્યા ઘણી છે, જે ત્રસ્ત જીવોની સંખ્યા છે એના કરતા નિરોધની સંખ્યા અનંત આનંદ ગુણી છે, બહુ મોટી સંખ્યા છે. સ્થાનકવાસીના આજા હતા, ગુરુદેવ સંપ્રદાય છોડ્યો એટલે બહુ વિરોધમાં આવી ગયા, બોલવામાં જરા પહેલેથી આગળ પડતા હતા, જેમ ફાવે એમ બોલતા હતા. ગુરુદેવ પ્રત્યે ઘણી ટોછડી ભાષા વાપરતા હતા. માતાને માય ગણેશન શેઠ હતા, એ દિવસોમાં ગુરુદેવના બહુ ચુસ્ત મનાઈ હતા, પરીક્ષા કરીને માનવા વાળા એવા વિચક્ષણ હતા, વિરી વાળા હતા. જરા ગુરુદેવની વાત કરવી હોય તો ભડાકા બધું વાત કરે, બીજાને તો કરે એમાં ક્યાં સમાજ ગયા પાસે પાસે મહારાજ બાળા તો ક્યાં નહીં, મા સાથે તો ક્યાં નહીં, બેન બાપ આપો અવિચાર એ બધું કરવા જેવું નથી, આ બધું કરો છો અવિચાર પણ કરવા જેવું નથી. નિગોદ ના પેટ બહુ મોટા છે, નિગોદ નું પેટ બહુ મોટું છે, ગંભીરતાથી જે કઈ કરવું કે ગંભીરતાથી કરવું, કારણ શું, કાર્ય શું, ફળ શું, વિચારમાં લેવું. છ મહિનામાં 608 નીકળે છે એ નીકળવાની મર્યાદા છે, અંદર કેટલા જાય છે એની કોઈ મર્યાદા નથી. એવી પરિસ્થિતિ છે. હા, બધા આખું મનુષ્ય લોકો આવી ગયા, એ તો સિદ્ધ ગતિનો નિગોદ માંથી તો ગમે ત્યાંથી નીકળે, ત્રસ પર્યાયમાં આવે, ત્રસ નાડી આવી જાય. એક રાજુ પડી જે ત્રસ નાડી છે એમ આવી જાય, એની બાદ ત્રસ ના જીવો નથી આવતા. સર્વજ્ઞના જ્ઞાનનું સારનું જે વિધાન છે એ અનંત કાળે પણ ત્રસ પર્યાય પામવી મુશ્કેલ છે. નિરોધમાં ગયા પછી બે ઇન્દ્રિયપણું થવું, અનંત કાળે બે ઇન્દ્રિયપણું થવું એવી ભયંકર પરિસ્થિતિ. વિરાજ્ઞાની આ દિશામાં બહુ ભયંકર પરિસ્થિતિ. કહે છે કે વચ્ચે કોઈ ભાવ આવી જાય થોડાક તો એની ગણતરી કરવા જેવી નથી, કારણ કે એ પ્રશ્નનો કાળ થોડો છે, ઘણો થોડો છે, બહુ અલ્પ છે. એના પ્રમાણમાં નિરોધનો કાળ અનંત છે, એના પ્રમાણમાં નિરોધનો કાળ અનંત છે. તત્વના અનાદરનું ફળ, તત્વના અનાદરમાં દેવગુરુ શાસ્ત્ર સત્પુરુષ બધા આવી જાય છે, એ પણ તત્વનો અનાદર છે. તત્વના અનાદરનું ફળ નિરોધ ગતિ અને આદરનું ફળ સિદ્ધ ગતિ છે, બહુ સ્પષ્ટ વાત છે. આ બંને આખરના સ્ટેશન જેવા સ્ટેશન છે, પછી આગળ કોઈ સ્ટેશન નથી. સિદ્ધ ગતિની ઉપર કોઈ જગ્યા નથી, આરાધનામાં વિરાધનામાં નિરોધની નીચે કોઈ જગ્યા નથી. નારકી કરતા પણ નિરોધની પરિસ્થિતિ વધારે ભયંકર છે. નારકીમાં તો 10,000 વર્ષના જગન્ય આયુથી માંડીને 33 સાગર સુધીનો મર્યાદિત કાળ છે. 10,000 વર્ષ તો કોઈને ઓછું આયુષ હોય નહીં, 33 સાગરથી વધારે કોઈને ત્યાં રહેવાનું હોય. વળી નારકી મટીને નાકી થાય, નરકગતિનું આયુષ ભોગવે પછી તરત પાછો ફરીને નાકી ના થાય, બહુ વાક્યની ઇંચ થાય, દેવ કોઈ થાય નહીં. આ કોઈ મનુષ્ય મનુષ્ય થવા વાળા બહુ અલ્પ છે, બહુ વાક્યની ઇંચ થાય. અને નિગોદમાંથી તો નીકળવું મુશ્કેલ છે. એક શ્વાસોશ્વાસમાં 18 વખત જન્મ મરણ કરે, અનંત વાર એવા જન્મ મરણ અંતકાળ સુધી કર્યા જ કરે. નિગોદમાં જન્મે ને નિગોદમાં મરે, નિગોદમાં જન્મે ને નિગોદમાં મરે.
એક શ્વાસમાં
36 વાર,
એક શ્વાસ
એવી ભયંકર પરિસ્થિતિ, ઓછા નીકળી જાય એવી ભયંકર
પરિસ્થિતિ.
વ્યવહાર રાખે તો અત્રસમાં આવે છે. નિગોદમાંથી શું છે કે બે વિભાગ પડ્યા છે, ના ફરતા છે એટલે વ્યવહાર રાશે. જે નિત્ય નિગોદ છે એને અવ્યવહાર રાશે કહે છે, અને જે ઇતર નિગોદમાં આવ્યા એને વ્યવહાર રાશે. રાશે એટલે સમૂહ, એવો સમૂહ છે કે જે પરિભ્રમણમાં ના ચક્કરમાં છે, પણ ત્યાં અનંતકાળ કાઢે છે. વ્યવહાર રાશિમાં આવે ઓલા તો અનાદિથી નીકળ્યા નથી, પણ આ ફરીને જાય છે એને પણ અનંત અનંત કાળ કાઢવા બને છે, એવી પરિસ્થિતિ ખરાબ. આવે 6 મહિનામાં 600 ને 8 છે એ 12 નીકળે છે. 6 મહિનામાં 600 પરમ તત્વ નો આદર નહી કરતા, સંયોગ ને અધિકાય આપીને સંયોગ નો આદર કર્યો, પુણ્ય તત્વ ને અધિકાય આપીને પુણ્ય નો આદર કર્યો, પાપના પરિણામને અધિકાય આપીને પાપનો આદર કર્યો, એ બધો ઇનડાયરેક્ટલી સીધો નહીં તો આડકતરી રીતે પરમ તત્વનો અનાદર, પોતાના પરમ તત્વનો અનાદર. આમ છે મનુષ્યનો જે આયુષ્યનો સમય છે એ વિવેક કરવાનો સમય છે. તક મળે છે જો જીવ વિવેક કરીને એક આરાધનાની લાઈન પકડી લે તો એ શ્રેણીમાં આગળ વધે. આરાધનાની શ્રેણી જો આરાધનાની શ્રેણીમાં ન આવે તો વિરાધનાની શ્રેણીમાં બહુ ઝડપથી આગળ વધી જતા વાર નથી લાગતી, નીચે પડતા વાર નથી, ઊંચે ચડતા પુરુષાર્થ જોઈએ. એવું કરી વિચાર નહી કર્યો હોય તો આ તમે કહીએ છીએ ગંભીરતાથી વિચાર કરીને ડગલું ભરજે એમને એમ ક્યાંય કૂદી પડવા જેવું. પરલક્ષ વિના શુભાશુભ રાગ થઈ શકે નહીં. શુભ અને અશુભ પ્રકારનો રાગ થાય છે ત્યારે જીવ બીજા પદાર્થ ઉપર લક્ષ કરે ત્યારે થાય છે, અથવા કર્મના ઉદયમાં જોડાય છે ત્યારે થાય છે. સામે પદાર્થ હાજર હોવો જોઈએ એવી જરૂર નથી, હાજર ન હોય ને એને મનમાં વિચારવું છે ક્યાંય ના ક્યાંય પરલોકનો વિચારવું છે, અસંખ્ય ભજન દૂર હોય એટલે સામે ચીજ હોય એવું કાંઈ જરૂર નથી, અથવા ઘણા કાળ પહેલાંની વાત એને વિચારમાં આવે. પણ એ બધું સ્વલક્ષ છોડીને આત્મા ઉપરના ઉપયોગને છોડીને જે બીજા પદાર્થમાં અથવા કર્મના ઉદયમાં, અશૂન્ય હોય તો કર્મના ઉદયમાં જાય છે, તો મન છે એટલે સ્પષ્ટ સમજી શકાય મનના બુદ્ધિપૂર્વકના ભાવોને. પણ અશૂન્ય જીવો છે ત્યાંથી માંડીને બધા કર્મના ઉદયમાં એનું લક્ષ જાય છે. પરલક્ષ વિના શુભ ને અશુભ રાગ થઈ શકે નહીં. શુભ ને અશુભ રાગ કહો કે કષાયની તીવ્રતા અને મંદતા કહો. કષાયની મંદતા તે શુભ છે અને કષાયની તીવ્રતા તે અશુભ છે, એ પરલક્ષ થાય છે. જેટલા શુભાશુભ રાગ છે તે તમામ અશુદ્ધ ભાવ છે, એ કે શુદ્ધ નથી. સ્વકષાય પરિણામ છે, મલિન પરિણામ છે, અશુદ્ધ પરિણામ છે. એવા શુભાશુભ ભાવને પોતાનું સ્વરૂપ ન માનવું, એવો હું છું, હું રાગ કરવા વાળો છું અને હું રાગી છું, મારું એવું સ્વરૂપ છે એમ ન માનવું, તેને એમ કહે છે શુભાશુભ ભાવ પોતાનું સ્વરૂપ નહીં હોવા છતાં પોતાનું સ્વરૂપ માનવું, તેને ગુણકર એટલે લાભના કારણ માનવા, અને તેથી કરવા જેવા માનવા, બધાનો નિષેધ કરવો. તે નિશ્ચય મિથ્યાત્વ, અગ્રહિત મિથ્યાત્વ છે, આ અનાદિથી છે. આ પ્રકારના પરિણામ જીવના અનાદિથી છે. પરથી લાભ એને શું કહે છે? અગ્રહિત મિથ્યાત્મને માં શું પીડ્યું છે અનાદિથી? કે પોતે પરમ પારિણામિક ભાવ સ્વરૂપ, અસ્તિ સ્વરૂપ, લાભ સ્વરૂપ જ છે. આત્મલાભ પારિણામિક, આત્મા લાભ, લાભ નામ પારિણામિક ભાવે લાભ સ્વરૂપ જ છે. એનો નિષેધ કર્યો એમાં, અને પરથી લાભ માન્યો. અનાદિથી અગ્રહિત મિથ્યાત્વ પણ આ પરિસ્થિતિ જોઈને ઊભી છે. એટલે જે જે ભાવે પરિણમે છે તે તે ભાવે પોતાને અજાણપણે પણ જેવો ભાવ થાય છે, મલિન પરિણામ અથવા કર્મના ઉદયના નિમિત્તે ઉદયજનિત પરિણામ જેને કહેવાય છે, ઉદયાકારે પરિણામ કહે છે, એવું જ પોતાનું સ્વરૂપ માને છે. એમાં જેને લાભ માન્યો છે એ જેને કર્તવ્ય માન્યું છે, અને એ નિશ્ચય મિથ્યાત્વ અથવા અગ્રહિત મિથ્યાત્વ છે. ગ્રહિત મિથ્યાત્વ તો બુદ્ધિપૂર્વક મન દ્વારા, પછી આ પુણ્યનો આવો સિદ્ધાંત, આમ અંગીકાર કરવા જેવું છે, આનાથી આમ લાભ થાય, એ બધું ગ્રહિતમાં પછી જાય છે. નિરંતર ચાલુ છે. અગ્રહિત રૂપ મિથ્યાત્મના વિરાધક પરિણામ નિરંતર જીવને સમ્યક દર્શન નો ઉદય ન થાય ત્યાં સુધી ચાલુ જ હોય છે. કેમકે મિથ્યાત્વ અને સમ્યકની અપેક્ષા લ્યો તો મિથ્યાત્વ અને સમ્યત્વ સિવાય કોઈ ત્રીજી દશા નથી હોતી જીવની. એટલે જ્યાં સુધી સમ્યત્વ પ્રગટ ન થાય ત્યાં સુધી જીવના મિથ્યાત્વ પરિણામ છે, અને એ મિથ્યાત્વ પરિણામ વિરાધક દશાના. નહીંતર તો કોઈ એમ કે ને કે અમે ક્યાં તત્વનો સીધો વિરોધ કરીએ? મારે કઈ તત્વનો વિરોધ નથી, કઈ તત્વનો વિરોધ નથી કરતા. વિરોધમાં જવાનું કેવી રીતે? એ મિથ્યાત્મના પરિણામ એ જ તત્વના વિરાધક, પરમ તત્વના વિરાધક પરિણામ. પોતાની હસ્તીની નાબૂદી કરવી છે એટલે વિરોધમાં જાય છે. પોતાની હયાતીની શ્રદ્ધા જ્ઞાનમાં અભિપ્રાયમાં એ નાસ્તિક કરે છે કે આ ન જોઈએ, પોતે ન જોઈએ એમ આવે છે. ભલે બુદ્ધિપૂર્વક નહીં પણ આવે છે. એનો જો વિસ્તાર કરવામાં આવે, વર્ણન કરવામાં આવે તો એ સ્પષ્ટ વાત છે કે પોતાના સ્વરૂપનો જ નિષેધ છે, બીજું કાંઈ નથી. પછી એમની ખ્યાત તીવ્ર થાય છે. મનુષ્ય પર્યાયની અંદર અવિવેક કરે છે જ્યારે ગ્રહિત મિથ્યાત્વના, એટલે તીવ્ર મિથ્યાત્વના પરિણામ થાય છે. અગ્રહિતમાંથી ગ્રહિત થાય ત્યારે મિથ્યાત્વ ઘણું તીવ્ર થાય છે, બળવાન થાય છે. એવી
પરિસ્થિતિ
ગ્રહિત મિથ્યાત્વ તો એને કરેલું છે, પણ પછી ચાલ્યો જાય છે, પછી અગ્રહિતમાં પાછો અનાદિ અગ્રહિતમાં ચાલ્યો જાય છે. પણ એ ત્યાં ઘણું મિથ્યાત્વ તીવ્ર છે. એ તો ગ્રહિતથી પછી કોઈ ત્રીજી દશા કેવી રીતે આવતી એના જેવી છે. ત્યાં તો મનપૂર્વકનું કોઈ ગ્રહણ નથી, એટલે ત્યાં ગ્રહિત અગ્રહિતમાં ભેદ નથી પાડતા. પણ પ્રચુર મિથ્યાત્વ છે
ત્યાં.
ગ્રહિતમાં ઘણું પ્રચુર મિથ્યાત્વ છે, એવું મિથ્યાત્વ છે. પછી એને સામાન્ય મિથ્યાત્વ કહેવામાં આવે છે. કેમ કે ત્યાં ગ્રહિત અગ્રહિતનો ભેદ તો મનવાળી દશામાં પાડી ત્યાં જીવ મનથી વિચાર વિવેક કરતો હોય ત્યાં બે ભેદ થઈએ માટે તો ત્યાં તો તીવ્રમાં તીવ્ર પરિણામ કશાયના અને મિથ્યાત્વના બંને. બુદ્ધિ તો જીવને મિથ્યાત્વ છોડવા માટે મળી છે. બુદ્ધિનો ઉઘાડ થયો, જ્ઞાનનો ઉઘાડ થયો તો એ વિવેક કરીને પોતાની વિપરીત શ્રદ્ધાને છોડી શકે. એટલે જ્ઞાન છે એ શ્રદ્ધાને ફેરવવાનું કારણ છે. એ કાર્ય એને કરવું જોઈએ, એ કારણ એની પાસે, સાધન એની પાસે પ્રાપ્ત છે. જ્ઞાન જ સાધન છે, બીજું કોઈ સાધન શ્રદ્ધાને ફેરવવા માટે નથી. એ જ્ઞાન નું સાધન નો સદુપયોગ કરવાને બદલે દુરુપયોગ કર્યો તો એનું ફળ પાછું ઘણું ભયંકર છે. વિકારને કર્તવ્ય માન્યું, તેણે અવિકારી સ્વભાવને માન્યું નહીં. વિકારને કરવા યોગ્ય માન્યો, પુણ્ય પાપને એને કરવા યોગ્ય માન્યો, કર્તવ્ય માન્યો, બુદ્ધિથી પરિગ્રહિત છે પાછો. તેણે અવિકારી સ્વભાવને માન્યો નહીં, પોતે સ્વરૂપે કરીને અવિકાર સ્વભાવ છે, ત્રણેય કાળે અવિકાર સ્વભાવે સ્વરૂપે છે એ વાત એને ન સ્વીકારી, ત્યારે જ એને વિકારને કર્તૃત્વ એને માન્યું છે, સ્વીકાર્યું છે, માન્યું એટલે સ્વીકાર્યું છે. કર્તૃત્વમાં પણ એ વાત છે, રાગનું કર્તૃત્વ છે એમાં વિકારનું કરવા યોગ્ય માન્યો છે અને એમાં અવિકારી સ્વભાવનો સીધો નિષેધ છે. એટલે કર્તૃત્વ છે એમાં હું અવિકારી છું એ વાત એ સ્વીકારવા તૈયાર નથી. એટલે તો આશ્ચર્ય કરેલું થાય છે આચાર્યોને કે અરે આવી આત્માના હિતની સીધી સરળ ચોખ્ખી વાત છે અને જીવ કેમ સ્વીકારતો. જૈન દર્શનનો આ સિદ્ધાંત એવો છે કે પોતાના અવિકાર સ્વભાવને સ્વીકારવો અને વિકારનો નિષેધ કરવો, આમાં શું ખોટું છે અથવા આમાં શું અનુચિત છે, આ તો કેટલી નિર્દોષ વાત છે. કે અવિકાર સ્વરૂપને સ્વીકારવો અને વિકારી ભાવનો નિષેધ કરવો, તો આમાં અનુચિત શું છે. આવી સીધી સારી ચોખ્ખી વાત હોવા છતાં એથી વિરુદ્ધ મતવાળાનું જોર પ્રવર્તે છે. કેટલા આવું સ્વીકારવા વાળા કેટલા અને અન્ય મતવાળા કેટલા, આ પરિસ્થિતિ પોતાના સ્વભાવને પૂર્ણ અવિકારીપણે માનવો તે સાચી દ્રષ્ટિ છે અથવા તે સમ્યક દ્રષ્ટિ છે તે સત્ય દ્રષ્ટિ છે. પોતાના સ્વભાવને પૂર્ણ અવિકારીપણે માનવો એવો છે, છે એવો માનવો. પોતાના સ્વભાવને પૂર્ણ અવિકારીપણે માનવો તે સાચી દ્રષ્ટિ છે, તે સત્ય દ્રષ્ટિ છે. તેના જોર વિના પોતે ત્રણેય કાળે વિકાર સ્વરૂપે છે એવું અંદરથી જોર આવ્યા વિના ત્રણ કાળમાં કોઈનું હિત થતું નથી, ત્યાં સુધી એને પૂરતી વિરાધક દશાની પરંપરા છૂટતી નથી. આમાં માનવું એટલે એનું જોર આવે એને માન્યું કહેવાય છે. હું ત્રિકાળ વિકાર સ્વરૂપ છું, કર્મથી રાગાદીથી હું લેપાતો નથી, સ્વભાવે કરીને હું નિર્લેપ છું એવું અંદરથી સ્વભાવનું જોર ન આવે તો કોઈ દિવસ આ જીવનું હિત થાય નહીં, હિત ન થઈ શકે કોઈ કાળે. સ્વીકારે ત્યારે એને જોર આવ્યા વિના શ્રદ્ધા છે એ બળને ઊભું કરે છે. મિથ્યા શ્રદ્ધામાં ઊંધું બળ ઊભું થાય છે અને સમ્યક શ્રદ્ધાનમાં સૌનું બળ ઊંધું થાય છે. બળ તો જીવમાં પરિણામ ચાલે છે. એટલે આ વાત છે ફેરવી ફેરવીને કે તું સાચી દ્રષ્ટિ કર, સાચી શ્રદ્ધા કર, જેવું તારું સ્વરૂપ છે એવી શ્રદ્ધા અને એવી દ્રષ્ટિ કર, એ વગર હિતનો કોઈ ઉપાય નથી. યોગના જે સિદ્ધાંતો છે એ પણ આચરણના હેતુથી છે, શુદ્ધ આચરણ આત્મા પાર પાડી શકે એ અનુસાર એ વાત છે, કોઈ બીજી રીતે વાત નથી.
બરાબર.
તો જ્ઞાનનું જ્ઞાન વિષય જે દ્રવ્ય છે અને એમાં જે દ્રવ્ય પર્યાયની વ્યવસ્થા સ્પષ્ટ કરે છે તે તાંત્રિક રીતે દ્રવ્યની સિદ્ધિમાં ચરણની સિદ્ધિ છે.